दस लक्षण पर्व मां आज पांचवो दिवस शौच धर्मनी आराधना नो दिवस छे। पूजन मां जे आपणे वात लीधी कोई पण प्रकारनी वांछा थी रहित, वांछा तो शब्द छे, बाकी खरेखर आपणा माटे तो विचारीए शू छे, तृष्णा छे। कोई ने कोई ક્યારેક કલ્પના આપણે કરીએ, અત્યારે કોઈ ચક્રવર્તી પદ કે નારાયણ પદ કે એવું મળવાનું છે કોઈ, અને છતાં તૃષ્ણામાં શું થાય છે? પુરાણમાં આપણે વાંચીએ છીએ ત્યારે શું થાય કે બહુ જ આપણા માટે વિચાર, બીજાની વાત નહીં, એના ચક્રવર્તીના વૈભવ, છ ખંડ ને નવ નિધિ ને ચૌદ રત્નો, સૌ ધર્મેન્દ્રના 32 લાખ વિમાનનો એનો વૈભવ વાંચતા શું થાય છે? એક વખત એમ હોય તો એવું જીવનમાં, એ જો તને વાંચવામાં આવ્યું પણ એનો ત્યાગ કર્યો, એ કેમ ધ્યાનમાં ન આવ્યો? શેનું વર્ણન વાંચ્યું કે આટલો બધો વૈભવ ફેરતો છે, એને ચક્રવર્તીને ચક્રરત્ન એના આયુશાળામાં આવે ને છ ખંડ જીતવા જાય, છ ખંડ જીતીને આવે, એ બધું તને ધ્યાનમાં આવ્યું, તે બધું વાંચ્યું, પણ એના તો ત્યાગ કરીને, અને એનો ત્યાગ કેવી રીતે કહેવાય ખબર છે? કેવું કહેવાય ત્યાગ? ત્યાગ ધર્મ તો જે આગળ આવશે, પણ એનો ત્યાગ કેવી રીતે કર્યો? જન્મ કે ને ઠોકર મારીને ત્યાગ, અથવા ઉધરસ કફ આવ્યો ને છૂટી જાય પછી કોઈ દી વિચાર કર્યો છે, જેના પ્રત્યેનો પછી કોઈ દી વિકલ્પ ન ઉભો થાય, એ કેમ ધ્યાનમાં ન આવ્યું? જીવ પણ શું થાય, જીવની એક સહજ ટેવ છે, શું ટેવ છે? પોતાનું ગમતું ગ્રહણ કરવું, ખબર નહીં ડોક્ટર પાસે વૈદ પાસે જઈને એમ કહેતા હશો ને મને ભાવતી દવા આપજે, તો એવું આપતા હશો નહીં, શું કહીએ છીએ ત્યાં? જીવનમાં જ્યાં જરૂરિયાત લાગી એમ ભલે કહેશે ના તમે કડવી તો કડવી દવા હું લઈશ, તમે કહેશો તો 4 વાગે પણ હું દોડવા જઈશ, જ્યાં જરૂર લાગી ત્યાં બીજો ક્વેશ્ચન નથી કરતા, અને જ્યાં જરૂરિયાત લાગી નથી ત્યાં એ પ્રમાદ સૂચક પ્રશ્નો કરી નાખશો। આપણા પરિણામોની બહુ જ વિચિત્રતા છે, દરેકે વિચારવા જેવું છે, આપણે આટલું બધું આમ કરીએ ભાવના છે ને બધું ફળ કેમ નથી આવતું, ક્યાંથી આવે? પરિણામોની વિચિત્રતામાંથી બહાર ક્યારે નીકળશે જીવનમાં એ રીતે? તો મુનિરાજને તો ક્યાં શબ્દ, એમાં શું છે ફરીથી શબ્દ શું હતા? વાંછા રહિત, એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? એકત્વ તો ચોથું ગુણસ્થાન આવ્યું ત્યારે છૂટી ગયું હતું, હવે તો એ સંબંધી ચારિત્રમાં વાંછા નથી, કારણ કે આ કોની વાત ચાલે છે? મુનિરાજને, તો મુનિરાજને શું છે? એ પોતાના ચારિત્ર સંબંધીની વિતરાકતા એટલી બધી થઈ ગઈ છે કે આ મને ભવિષ્યમાં પ્રાપ્ત હો એવી હવે એકત્વ તો ક્યારનું છૂટી ગયું છે, હવે એ સંબંધીની વાંછા ઈચ્છા પણ એમને થતી નથી। એ અદ્ભુત દશા છે જેની આપણે કલ્પના ન કરી શકીએ એવી દશા છે। ચક્રવર્તી આદિ પગે લાગે જેને આવે છે ને બધું ઘણું આવે છે, સરસ અન્ને મનમાં નહીં પ્રસન્ન, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવને। ક્યાંય ક્યાંય વિચારે કોઈ કોઈ એવો કયો જગતનો પદાર્થ છે મુનિરાજને લલચાવી જાય, કેમ નહીં થતો હોય? એમને શું આત્મામાં જોયું હશે કે જેથી આખા જગત પ્રત્યેની એને ઉપેક્ષા વૃત્તિ થઈ જાય છે? એક આવું બહુ મૂલ્ય સર્વોત્કૃષ્ટ પદાર્થ કોની પાસે છે? એકલા મુનિરાજ પાસે છે? કોની પાસે છે? ક્યારે છે? અત્યારે લાગે છે ક્યારે? જીવનમાં એની હૈયાતી પૂજ્ય ગુરુદેવશ્રી ભગવાન 45 વર્ષ કીધું, ક્યારેક ભગવાન તત્વ શું છે અને એ હું છું, મારું પણ નહીં એ હું છું, એવો ભાવનો શું કહેવાય, ભાવનું ભાષણ, ઓલામાં તો અબજ રૂપિયા કહેશે, કરોડ રૂપિયા કહેશે, તો શું છે ખ્યાલ આવી જશે કે એકડા પછી કેટલા મીંડા હોય છે? આનું ક્યારેય કોઈ દી વિચાર આવ્યો કે ભગવાન તત્વ, સર્વોત્કૃષ્ટ તત્વ જેને જગત માને, દરેકના જે જે ભગવાન હશે કેવા હશે? સર્વોત્કૃષ્ટ હશે, તો અહીંયા સર્વોત્કૃષ્ટ હું પોતે છું, અને છતાં મને પાંચ ઇન્દ્રિયના વિષયો પછી આવ્યા હતા, આ બધા પદ પછી પાંચ ઇન્દ્રિયના વિષયો, એનાથી આગળ શું આવ્યું હતું? મનનો, અને એના પછી શું આવ્યું હતું? કુટુંબ પરિવારના બધા આવ્યા હતા ને, પિતા હોય, પુત્ર હોય, ભાઈ હોય, બધા મિત્ર સુધી નહીં લઈ ગયા. કેવો મિત્ર છે અમારે? તો એવો મિત્ર છે, પછી શું કરો? ફિલિંગ ધ બ્લેન્ક શું છે? હા, મારા માટે જાન આપી દે, અડધી રાતે બધે ઉભો ને મારો પૈડો બોલ. ક્યાં એક પુણ્યના ઉદયની અધિકતામાં આખા આત્માને ખોઈ બેસે છે. જેમ બારમાં આવે છે ને, એક રાખને માટે શું બાળે? રત્નને બાળી. કેટલો સમજુ ડાપણ વાળો હશે માણસ. જીવનમાં ફરી ફરીને આ આરાધનાના દિવસોમાં એક એક જે ધર્મો આવે છે એ આપણને ખરેખર શું વિચારવા જેવું છે? પ્રમાદમાંથી જાણે જગાડવા માટે આવે છે. એક એક ભાવનો તો વિચાર કરજે. મુનિરાજ ક્યાં પહોંચી ગયા છે અને તું એ માર્ગે જવાની ભાવના કરે છે, પણ તું ક્યાં જીવ ઉભો છે? અરે, જીવનમાં એક આરાધના આપણને ભવ પાર કેમ ન ઉતારી દે? વર્ષોના વર્ષો એ આરાધનાના પર્વો ઉજવીએ છીએ, તો ખરી એક સાધના, એક ઉપાસના, તો એનું નામ કહેવાય કે ભવ સમુદ્રથી પાર થવાનો એનો વિશ્વાસ જાગૃત થઈ જાય. તો જીવનમાં કોઈ એ રીતે નેગેટિવ રીતે વાત નથી, પણ બહુ જીવનમાં આવા પર્વોના નિમિત્તે એક સંતુષ્ટ માનીને બેસી જવા જેવું નથી કે અમે બરોબર નિયમ રૂપે બધું સવારના અભિષેકથી માંડીને બધા પ્રોગ્રામમાં મારી સમયસર સંતુષ્ટ માની નહીં. અરે, મુનિરાજ પણ ભાવના કરે ક્યારે અમે શ્રેણી માંડીને કેવળ ના લે, તો આપણે તો એ વાત નથી. તો અહીંયા એ શૌચ એટલે આ પ્રકારે પાંચ જે આપણે ગયા દિવસ, એટલે આજનો ગણીન, એક એકમાં ક્રોધ, માન, માયા, લોભ અને અસત્યથી રહિત, એ સામાન્ય આપણા જીવન માટેના. હવે જે પાંચ આવશે, સંયમ, તપ, ત્યાગ, આકિંચન, અને એ આખું મુખ્યતા શેની છે? બધું આપણને લાગશે એ ચારિત્ર સંબંધની, ભલે શ્રદ્ધા સાથે છે, પણ મુખ્યતા સિદ્ધિ ડાયરેક્શન સાથે છે, ચારિત્ર સંબંધી. પણ પહેલું, આમાંથી જો તો બહાર નીકળો છો, શેમાંથી બહાર નીકળો છો? કે આવા એકત્વના ભાવ છૂટા છે તો પછી ચારિત્ર સંબંધી. અહીંયા તો મુનિરાજ છે, એને તો 99 કોટી એ ક્રોધમાન બધા જે છે એ એની પાપની હિંસાના એના ત્યાગ છે. ક્રોધ પણ ત્રણ કસાયના, ક્રોધમાન, માયા, લોભ, અનંતાનુબંધી, અપ્રત્યાય, પ્રત્યાખ્યાના વણી છૂટા છે. અલ્પ એક સંજલનના રહ્યો છે ક્રોધમાન માયા, એની ગણતરી ન ગણીએ તો જાણે એ ક્રોધ આદિ પાંચ ચાર કસાયને અસત્યથી તો રહી થઈ ગયા છે. અરે, કમસે કમ એ તારા જીવનમાંથી એક આત્માથી થઈને, એક આત્માર્થી થઈને અનુભૂતિને પ્રાપ્ત કરવા માટેના એ કસાયોની મર્યાદા તો અવશ્ય કરજે જ. એ ભાવના સાથેના પછી બીજા પાંચ એ આપણને આવે છે. આપણે ચાલતા વિષયમાં ગુરુદેવસિંહના પ્રવચનમાં ફરીથી ક્યાં સુધી પહોંચી ગયા? કળશ આવ્યો, 21-22 ગાથા પછીનો કળશ આવ્યો, અને અત્યારના હવે 23-24 અને 25 ગાથાનો એ શરૂઆત આપણને કરી. અને એ કળશની અંદર તો બહુ જ પ્રેમથી આચાર દેવ આપણે, હવે ભવનો થાક લાગ્યો છે કે નહીં? આચાર્ય દેવ કહે છે, અમને તો શું છે, યોગસારની રચનામાં યોગીન્દ્ર દેવે શું શબ્દો વાપર્યા છે? ભવ, ભય, ડરી, ચિત્ત. અમને ભવનો ભય, ક્યાં ભવનો ભય લાગ્યો છે? ક્યાં છે? નરકના ને તિર્યંચના. ભવ માત્ર બોલીએ છીએ, સ્વર્ગમાં શું દુઃખ છે પેલા પ્રૂવ કરીને દેખાડો, પછી કહેજો. સ્વર્ગ પર્યાયમાં શું દુઃખ છે, એને કેટલો ઠંડી લાગે, ગરમી લાગે, કેટલું એને કમાવા જવું પડે, કેટલી કોઈ મને મારશે કે નહીં, એવી બધી કેટલી ચિંતા, શરીરમાં રોગ થશે કેટલી ચિંતા હોય, ન હોય ને? કઈ ન હોય ને? તો પછી એને તો દુઃખ જ ન હોય ને, બીજું શું હોય? તો શું, શેનું દુઃખ હોય? હવે એવું તો સામાન્ય બધાને હોય, એ કઈ દુઃખ ન કહેવાય. આજ ગુરુદેવ એક સરસ દ્રષ્ટાંત આપ્યું હતું ને, વિચી કરડે છે ત્યારે શું થાય છે? દુઃખ થાય છે ને. વિચી કરડ્યું એટલું એનું દુઃખ છે કે નહીં? નહીં, હજી ના પાડવી છે. વિચી કરડે અને દુઃખ નથી, શું છે? જો તમે કે એકત્વનું દુઃખ છે તો આની પહેલા એકત્વ હતું, દુઃખ નહોતું લાગતું. ફરીથી તમે શું કીધું, જવાબ શું કીધું? કે એ વિચી કહ્યું એનું દુઃખ નથી. શેનું દુઃખ છે? એ એકત્વ. તો વિચી નહોતું કહ્યું એ પહેલા એકત્વ હતું કે નહીં? તો એનું દુઃખ તો નહોતું લાગતું. પ્રશ્ન તો કરનાર કરે કે ન કરે? કઈ શું ક્યારે ભય જ ખબર જ નથી વિચી છે કે નહીં, અને ત્યારે એકત્વ હતું કે નહીં? તો ત્યારે દુઃખ તો હતું નહીં, અને આ જયારે કઈડ એને ડંખ માર્યો ત્યારે જ દુઃખ થયું. તો દુઃખ શેનું છે? એ બધું બોલી લઈએ છીએ તો ત્યારે તો રાગ છે. અત્યારના ખાવા બેઠા હોય આનંદથી ભાવતા ભોજન મળે, દુઃખ દેખાડી દો. જો એક વિચારીને આપણે કરવા જેવું છે, શું વિચારવા જેવું છે? તે ક્યારે પણ રાગના દુઃખને ઓળખ્યું નથી. શું છે? તો આપણને શેનું ફરીથી એક હજી બીજું લેશું, આપણે શેનું દુઃખ આપણે ઓળખીએ છીએ? દ્વેષ. અને એનો બીજો અર્થ, તે ઈચ્છાને અનુરૂપ થાય એને સુખ માન્યું છે, અને ઈચ્છાથી વિરુદ્ધ થાય એને દુઃખ માન્યું. પણ સ્વયં ઈચ્છાને દુઃખ નથી માની. શું ફરક પડ્યો છે? આપણે શેને દુઃખ માનીને બેસીએ છીએ? મારી ઈચ્છા પ્રમાણે થયું એનું નામ સુખ માન્યું, અને ઈચ્છાથી વિપરીત થયું એનું શું માન્યું છે? બરોબર છે કે નહીં? બરોબર છે ને? અરે ભાઈ, ઈચ્છા પ્રમાણે થયું સુખ નથી, સાતાનો ઉદય છે, પુનનો ઉદય છે. અને ઈચ્છા અનુરૂપ ન થયું એ કોઈ, એ ખરેખર નથી, એ અસાતાનો ઉદય. દુઃખ તો તારા વેદનમાં છે, અને તારું એટલો અજ્ઞાન ભાવ થાય છે કે રાગની આકુળતાના દુઃખને તું ઓળખી શકતો નથી. પણ શું થાય, બધી વિચારણા કરશું તો ખ્યાલ આવશે, ને તો જવાબ બરાબર બધા બોલી લેશું. પણ એક વિચારવા જેવું છે, જો એકત્વ એની પહેલા હતું, દુઃખ ક્યાં હતું? અરે દુઃખ હતું, પણ તું કોને દુઃખ નથી માનતો? સ્વયં ઈચ્છાને. ઈચ્છાથી પછી થાય ન થાય તો બધું શેમાં આવી ગયું? ઉદયાધીનમાં આવી ગયું. દુઃખ શેમાં છે? ક્યાં છે? ઈચ્છા પ્રમાણે મળે ને એમાં છે કે સ્વયં ઈચ્છામાં છે? તો એની પહેલા રાગ વખતે પણ કોઈ ભોગવવાની ઈચ્છા હતી કે નહીં? તું નથી સ્વીકારતો એ તો મોટું અજ્ઞાન છે. તને તારા દુઃખના વેદનનો જો સ્વીકાર થઈ જતો હોત તો અજ્ઞાન શેનું કહેવાત તને? જીવનમાં બહુ જ પ્રકારે ગુરુદેવસિંહના પ્રવચનોમાં વાત આવે. થોડુંક વિચારશું તો આપણને ઘણું શું મળશે, શું મળશે? પૂજ્ય ગુરુદેવસિંહના જીવન પ્રવચનોમાંથી ખાલી કર્ણેન્દ્રી કરતા વિચારનો વિષય ગોતી કાઢો. બરોબર સાંભળીએ છીએ, ઉપયોગાત્મક સાંભળીને કોઈ જ ના નથી, પણ એની સાથે આપણને શું થઈ જવું જોઈએ કે આ કેવી રીતે ગુરુદેવ શું કીધું? મેં સાંભળી તો લીધું, પણ કેમ આવું? કે જો કોઈ વિચ્છી આપણે પ્રેક્ટિકલી જ છે કે નહીં? વિચ્છય ડંખ મારે છે ત્યારે આપણને શું લાગે છે? દુઃખ લાગે. એ પહેલા તો ન, તમે કે મોહનું એકત્વનું, તો એ પહેલા મોહ હતો, એકત્વ હતો, ત્યારે કેમ નતું લાગતો? વિચારીને કરવા જેવું છે કે કેમ હતું, કે મારા અભિપ્રાયમાં મૂળ ભૂલ ક્યાં રહી ગઈ છે? હું ઈચ્છાને અનુરૂપ સંયોગો મેળા તો હું સુખ માનું છું, અને ઈચ્છા પ્રમાણે ન થાય એવું તો એવું નથી, નિયમ નથી. ઈચ્છાને અનુકૂળ મળવું ન મળવું એ બધા ઉદયોનું કામ છે. તારા વેદનમાં શું છે? તારા વેદનમાં ઈચ્છા છે. તો ઈચ્છા તો બે જગ્યાએ હતી. ઈચ્છા વગરનો એક સમય ગોતી કાઢ, પછી કહેજે મન દુઃખ નથી. ઈચ્છાનો એક પણ સમય ગોતી કાઢીએ તો એ જ દેખાડે છે કે તારી ઈચ્છાની ધારા ચાલુ છે, તું ઓળખી શકતો નથી. તારા વેદનને તું નથી ઓળખતો એ જ મોટું દુઃખ છે. બીજે ગુરુદેવજી મોક્ષ માર્ગ પ્રકાશક માંથી શું લીધું? શુભ રાગથી શુદ્ધતા થાય એનો વિષય લીધો ને. બરોબર છે ને? માં બરોબર નહીં, કોઈને પણ પૂછી જજો. અનુભવ પહેલા શુભ ભાવ હશે કે અશુભ ભાવ હશે? તો બસ એ પ્રૂવ કર્યું ને. શુદ્ધ શુભથી શું થાય છે? શુદ્ધ થાય છે. ગુરુદેવજી એની પછી જ ટોડરમલજીએ પણ કીધું, ગુરુદેવની પછી શું ન્યાય આપ્યો? જો તું શુભથી શુદ્ધ થાય તો પેલા અશુભ પછી શુભ થયો તો શુભનું કારણ અશુભ કેવું પડશે? નહીં, બધું આવ્યું હતું ને પ્રવચનમાં. જો એ આપણે માની લઈએ કે શુભ ભાવ નિરીકલ દશા થઈ શુદ્ધો ઉપયોગ થયો, એ પેલા શું હતો? શુભ ભાવ. એનો અર્થ થયો શુભ ભાવથી શું થયું? શુદ્ધતા થઈ. સારી વાત છે. તો એ શુભ ભાવ પેલા શું હતો? તો અશુભથી શું થયો? શુભ. અને શુભથી થયો શુદ્ધ. તો અશુભથી શુદ્ધ થયું પ્રવૃત્તિ થશે? અરે, એ વિચારતા નથી ક્યારે. આપણે ખાલી શબ્દો વાંચીને આપણો અભિપ્રાય મેળવી લઈએ છીએ. ફરીથી શું કરીએ છીએ? શાસ્ત્રનું શું કરીએ છીએ? શાસ્ત્રના શબ્દો વાંચીને આપણો અભિપ્રાય બનાવી લઈએ. પણ આચાર દેવે, જ્ઞાનીઓએ ક્યાં અભિપ્રાયથી એ શબ્દો લખ્યા, એ અભિપ્રાય સુધી નથી પહોંચતા. એના ક્યાં સુધી પહોંચીએ છીએ? આપણે શબ્દો સુધી પહોંચીએ છીએ, પણ એ લખતી વખતે એમનો અભિપ્રાય શું હતો ત્યાં સુધી આપણે પહોંચતા નથી. જીવનમાં, અરે કમસે કમ લૌકિકતામાં પણ લખનાર અથવા કહેનારના શું આપણે પહોંચીએ? અભિપ્રાય સુધી, આશય સુધી. અન્યતર વિપરીતતા થશે. કોઈ ડૉક્ટર આપણને એમ કે દવા નહીં લેશો તો વધારે બીમાર, હેરાન એવું બધું કહે તો આપણે કે જા ડૉક્ટર કહેવાય છે, મારું ખરાબ ઈચ્છે છે. ખરાબ ઈચ્છે છે કે ખરાબથી બચાવવાનું કહે છે આપણને? પણ અભિપ્રાય ન પકડીએ તો શું કહે છે? તો અહીંયા અરે એનાથી પણ એમાં શું લીધું? એમાં શુભથી જો શુદ્ધ થતો હોત તો શુભ રાગ છોડીને નિર્કલ દશામાં જાવું શું કામ? પ્રશ્ન પહેલા હતો એ ન જો, છૂટો એ તું જોજે. શું થયું છે? શુભરાગ રાગીને શુદ્ધતામાં ગયા છે કે શુભરાગ છૂટીને? તો છૂટો એ કેમ તારા લક્ષમાં નથી આવતો? તું પગથિયા ચડે છે ત્યારે આગલા પગથિયે શું કરીએ છે? પગ મૂકીએ છીએ એટલું નજરમાં ન રાખું, ખાલી મૂકીએ છીએ એવું જોશું ને ત્યાં ઉભા રહી જશો. પણ મૂકું છું ને ઉપાડું છું, બે ક્રિયા છે એમાં. એમાંથી આપણે શું પકડીએ છીએ? અડધીને પકડીએ છીએ કે હું મૂકું છું. હા, આ બધું આ તો એક પ્રવચનમાં આવ્યું એટલા ઉપરથી, બાકી તો આ તો વિષય આપણો બીજો છે. પણ ક્યારેક બહુ જ વિચારવા જેવું. આપણે જેટલું માની લઈને ગુરુદેવ આમ કહી ગયા જલ્દી સરળ ભાષામાં એટલે કામ પૂરું થઈ જાય છે. અરે, પગ મૂકવાની ક્રિયા છે અને ઉપાડવાનો અભિપ્રાય છે, અને તો જ આગળના પગથિયે પહોંચશું આપણે. આગલા પગથી આપણે શું કરીએ છીએ? ક્રિયા શેની થાય છે? પગ મૂકવાની. અને એ જ વખતે અભિપ્રાયમાં શું પડ્યું હોય છે? ઉપાડવાનો છો. જો એવો ન રહ્યો તો એ જ પગથિયામાં ઉભા રહી જશું આપણે. તો એ પ્રકારે બહુ એક પ્રવચનનું પણ જો વિચાર કરશું ને તો આપણું એમ શું એક પ્રવચનમાં ગુરુદેવજી દઈ ગયા છે આપણને, એનો ઊંડાણથી, ખાલી શબ્દોથી નહીં ઊંડાણથી વિચારવા જેવું છે. આપણે થોડા આપણા વિષય ઉપર આપણે આવી જઈએ. 12મી ગાથા ઉપર દ્રષ્ટાંત. આજે કયું દ્રષ્ટાંત આવ્યું હતું? સ્ફટિકમણીનું આવ્યું હતું. સ્ફટિકમણી કેવું હોય છે? રંગ બેરંગી હોય છે. કેવું હોય છે? ટ્રાન્સપરન્ટ હોય છે. ક્યારે પણ ટ્રાન્સપરન્ટ દેખાડે. હમણાં કોકના કલરમાં ક્યાંક જાણતો હશે જ. હા, તો સ્ફટિકમણી કેવું છે? રંગબેરંગી છે ને? નહીં, રંગબેરંગી નથી. તને સ્ફટિક મણી જોતા આવડું નથી. ઝવેરીને પહોંચે એ જોઈને કહેશે. શું છે એની નજરમાં? શું છે? તને જે વખતે એ રંગવાળું દેખાય છે તે જ વખતે ઝવેરીની નજરમાં જાઈને ગૌણ કરીને એના સ્વભાવ સુધી પહોંચે છે એ જોવાની દ્રષ્ટિ. નહીં તો આપણે બધા ઝવેરી થઈ ગયા હોત. રફ ડાયમંડ જોયો હશે ને કદાચ કોઈ, તો જોયો હશે ને? કેવો હોય છે? કદાચ ક્યારેક જોયો નથી, જોયો એક વાર. એમાં આપણે જેને કહે ને ઇમિટેશન જ્વેલરી કરતા ખરાબ દેખાય. આપણને સાવ એવો જેને કહે ને રફમાં રફ જેવું, અને એ ઝવેરીની નજરમાં આવે તો શું થાય? શું આવે? એ લોકો એનું શું કરતા હોય છે? એનું એસોર્ટિંગ, એસોર્ટિંગ કહે ને, એસોર્ટિંગમાં એને એ બી સી એવા કરતા હોય. પણ એ એની નજરમાં તે વખતે જે ડાઘ આપણને દેખાય, મેલો જે ડાયમંડ દેખાય, એને ખબર પડે કે આ ઉપર છેલ્લો ડાઘ છે. ઘસશું તો આની પાછળ જ એક ચમકતું એક એનો પાસો મળી જશે. અને એટલા માટે અને એ ડાઘ આ એવો છે કે ગમે એટલું ઘસું એ નજરની કિંમત છે. એમ અહીંયા ખરેખર પુરુષાર્થ શું છે, પુરુષાર્થ કરવા જેવો શું છે? સંયોગ વખતે અસંયોગી તત્વ ગોતી કાઢજે, વિભાવ વચ્ચે સ્વભાવમય તત્વ ગોતી કાઢજે, ભેદ વચ્ચે અભેદ તત્વ ગોતી કાઢજે. આ એક પુરુષાર્થનું કામ છે. પણ આપણે તો હજી ક્યાંય ને ક્યાંય સંયોગોમાં, વિભાવમાં અને ભેદભાવોમાં જ અટકી પડ્યા છીએ. એટલે જે મૂળ તત્વ છે, જે શ્રદ્ધાનું શ્રદ્ધેય થવું જોઈએ, જે સ્થિર તત્વ છે, જેમાં સ્થિરતા કરવા યોગ્ય છે, એવા તત્વો સુધી આપણે પહોંચતા એ નથી. અહીંયા આપણે 12મી ગાથામાં આપણે આવી જઈએ. એમાં ટીકા જો હોય આમાં દેખાય તો સરસ પડશે એમાં, અથવા જેની પાસે શાસ્ત્ર હોય તો, અથવા તો સ્ક્રીન ઉપર 12મી ગાથા એની ટીકા આમાં પાનું 25 નંબરનું છે. એમાં આચાર્ય દેવે દ્રષ્ટાંત ક્યાં સુધી છે અને સિદ્ધાંત ક્યાંથી છે થોડું વાંચ્યું તો હશે બધા, કદાચ જેની પાસે હોય જોઈને, કે એમાં દ્રષ્ટાંત કેટલા લાઈન સુધી છે અને સિદ્ધાંત કઈ લાઈનથી શરૂ થાય. સેકન્ડ લાઈનથી સિદ્ધાંત શરૂ થાય. સેકન્ડ લાઈનથી શું શરૂ થાય, સિદ્ધાંત કે દ્રષ્ટાંત? હવે જો આપણે આગળ વાંચશું પછી નિર્ણય કરીએ. ચાલો ત્યાં સુધી પેન્ડિંગ રાખીએ, પહેલા વાંચીએ પછી નક્કી કરીએ. જે પુરુષો છેલ્લા પાકથી ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન, બરોબર છે. પછી આગળ શું છે, વસ્તુના ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે તેમને. આમાં શું આવ્યું, દ્રષ્ટાંત આવ્યું કે સિદ્ધાંત આવ્યું? શું આવ્યું? બે આવી ગયા છે. સિદ્ધાંત દ્રષ્ટાંત સાથે સિદ્ધાંત કહેતા જાય. ઘણી વાર પેલા શું હોય છે, જેમ 11 ગાથામાં આપણે કેવી રીતે જોયું, પેલું ટોટલી દ્રષ્ટાંત હતું અને પછી એવી રીતે કરીને આખું શેનું શરૂ થતું હોય છે, સિદ્ધાંત. અહીંયા બેને કેવું કરી નાખ્યું છે આચાર્યદેવ, આપણી બુદ્ધિની કસોટી કરી છે ક્યાં સુધી અને ખબર પડે છે કે અહીંયા સુધી દ્રષ્ટાંત ચાલે છે અને એમાં શું સિદ્ધાંત છે. તો પેલું દ્રષ્ટાંત ક્યાં સુધી લીધું, જે પુરુષો છેલ્લા પાકથી ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન, ત્યાં સુધી શું છે, દ્રષ્ટાંત. છેલ્લા પાકથી ઉતરેલું શુદ્ધ સુવર્ણ એટલે શું, 100 ટચનું સોનું થઈ ગયું, પૂરેપૂરું 16 વલું થઈ ગયું. જે અશુદ્ધ હતું અગ્નિમાં નાખ્યું અને એના ધીરે ધીરે કરતા બધી અશુદ્ધતા છૂટી ગઈ અને તો પૂર્ણ શુદ્ધ જેવો સ્વભાવ એનો સુવર્ણનો છે એવો એ પૂર્ણ શુદ્ધ એ 100 ટચનું થઈ ગયું એ થયું. હવે એની સામે સિદ્ધાંત, વસ્તુના ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે તેમને. પછી ફરીથી હવે શું આવશે, ફરીથી પાછું દ્રષ્ટાંત આવશે. પ્રથમ દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન શુદ્ધ અશુદ્ધ શું આવી ગયું, એ આ કોણ આવી ગયું, હવે પાછું દ્રષ્ટાંત આવી ગયું. ઓલું અહીંયા શું હતું, જેને પૂર્ણ શુદ્ધતા પર્યાયમાં પ્રગટ થઈ, જેમ સોનું એ હવે કેવું થઈ ગયું, પૂર્ણ શુદ્ધ થઈ ગયું, એમ જેને પૂર્ણ શુદ્ધતાને પ્રગટ થઈને અનુભવે છે એને શું છે એ પછી કહેશે. હવે દ્રષ્ટાંત ઉપર આપણે ફરીથી, સુવર્ણ પૂર્ણ શુદ્ધ થઈ ગયું તો એને પ્રથમ દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન એટલે પકવવામાં આવતા અશુદ્ધ સુવર્ણ સમાન, જે હવે એ ત્યારે જયારે 100 ટચનું થયું ત્યારે અશુદ્ધતા કેટલી રહી કે નથી રહી, અને એના માટે શું આપ્યું કે હજી એક વલું થયું, બે વલું, એ બધાને કેવા નામ આપ્યા, મધ્ય છે ને, મધ્યમ પાક આવ્યા ને, મધ્ય ભાવ. એક 3 આમાં છે ડિવિઝન, જેમ આપણે લીધું હતું ને ઈષ્ટોપદેશનું દ્રષ્ટાંત, હવે યાદ આવશે ને, પેલા અંધ પાષાણ લ્યો, પછી બીજું કયું છે, સુવર્ણ પાષાણ અને એક શુદ્ધ સુવર્ણ, 3 વસ્તુ આવી શકે ને. પેલું શું છે, અંધ પાષાણ, પછી સુવર્ણ પાષાણ એટલે સુવર્ણ પણ છે અને સાથે થોડી અશુદ્ધતા, અને ત્રીજું કેવું છે, અગ્નિમાં નાખતા ટોટલી બધી અશુદ્ધતા ગઈને શુદ્ધ. એમ અહીંયા કે છે જેને શુદ્ધ સુવર્ણ પૂરું થઈ ગયું એને હવે કેટલી અગ્નિનો તાપ દેવાનો, જરાય નહીં ધ્યાન, તો કે એને અહીંયા પ્રથમ દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાનું જે અશુદ્ધતા સાથે હતું, શું છે, કારણ કે સુવર્ણ ટોટલી શુદ્ધ નહોતું ત્યારે, ત્યારે શુદ્ધતા પણ હતી અને અશુદ્ધતા, તો એ જ્યાં પૂર્ણ શુદ્ધતા થઈ ત્યાં આ કાંઈ હવે હોતું, તો અહીંયા કોની વાત નથી, કોની વાત નથી, અંધપાષાણની તો વાત જ નથી. અહીંયા બે પ્રકારના આવી ગયા ને, ક્યાં બે પ્રકારના આવ્યા, સુવર્ણ પાષાણ અને શુદ્ધ સુવર્ણ, બેની વાત છે ને. જ્યાં શુદ્ધ સુવર્ણ 100% થઈ ગયું ત્યાં હવે કેટલા ટકા એમાં હજી ઓલો માટી છે કે બીજી અશુદ્ધતા છે એનો કોઈ પ્રશ્ન નથી. એમ એમ જેને પૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ ગઈ છે એને હવે, જો એને શબ્દ આપણે વાંચીએ કે એ અન ઉત્કૃષ્ટ ભાવ તેને અનુભવ નથી હોતો. કોને નથી હોતો? આગળ ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે એને અન ઉત્કૃષ્ટ ભાવ તેને હોતો નથી. જે સાધ્ય દશામાં પહોંચી ગયા એને સાધક દશા નથી. જે 100% સોનું થયું એને હવે અશુદ્ધતા, એ 5 વલું 6 વલું 7 વલું હોય એવું કાંઈ રહેતું થઈ ગયું. બે તો ફરક છે ને, ઉપર શબ્દ કયો આવ્યો હતો, ઉત્કૃષ્ટ વસ્તુના ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે, એ પછી લાઈન છોડીને વાંચે એને અન ઉત્કૃષ્ટ મધ્યમ ભાવ તેને અનુભવ હોતો નથી. આવી ગયું, હવે મળી ગયું સીધું. જેને ઉત્કૃષ્ટ ભાવ થઈ ગયો એને મધ્યમનો અન ઉત્કૃષ્ટ ભાવ એને અનુભવમાં હોતો નથી. અને તેથી હવે કોની વાંચ્યા, શુદ્ધ નહીં ને કેનાર હોવાથી જેણે અચલિત અખંડ એક સ્વભાવરૂપ એક ભાવ પ્રગટ કર્યો છે એવો શુદ્ધ નય જ. હવે પાછું શું આવશે, દ્રષ્ટાંત આવશે છે, અહીંયા કોમા કર્યું ત્યાં આવશે. તો ફરીથી વાંચીએ, તેથી એટલે શું આપ્યું, જ્યાં પૂર્ણતા થઈ ગઈ ત્યાં હવે અધુરાશનો અનુભવ, વિપરીતતાની તો વાત જ નથી. જેને પૂર્ણ શુદ્ધતા થઈ ગઈ, અરિયન ભગવાનને પણ મુખ્યપણે લઈને, અહીંયા સિદ્ધ ભગવાનને બેઈને, ભલે અગાતીની છે પણ એને ગુણ રાખીને, તો એમને જ્યાં પૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ છે તો એમને હવે જે મધ્યમપણાના ભાગ સાધક દશામાં પણ જે અશુદ્ધતા છે એ પણ હવે રહી નથી. અને તેથી એમને અશુદ્ધ દ્રવ્યને કેનાર, એટલે અહીંયા કેનાર વાણી અને જાણનાર નહીં, નહીં બે રીતે વપરાય. કઈ રીતે વપરાય? કથન પદ્ધતિમાં પણ નહીં હોય છે અને જાણવાની પણ પદ્ધતિ, કારણ કે નહીં કોને કહેવાય છે, નહીં ભાવશ્રુત જ્ઞાનનો અંશ, તો પત જ્ઞાન જ આવ્યું. અને નિશ્ચય વ્યવહારથી શું કરાય છે, કથન પદ્ધતિ, તો માટે કથનમાં પણ આવ્યું. યથાર્થ નિરૂપણ તે નિશ્ચય, ઉપચાર નિરૂપણ છે તો નિરૂપણ એટલે કથન આવ્યું. અને જાણવામાં પણ યથાર્થ વસ્તુ જેવું છે એવું જાણવું એ નિશ્ચય નહીં છે, શુદ્ધ નહીં છે. અને બહારના કોઈ સંબંધોમાં જોઈને જાણવું એનું નામ વ્યવહાર છે, અશુદ્ધ નહીં. તો બે રીતે વપરાય નહીં શબ્દ, કથનમાં અને જાણવામાં. તો અહીંયા કથન લઈશે, બાકી ખરેખર તો જાણનાર શું, એવાથી જેણે અચલિત અખંડ એક સ્વભાવરૂપ એક ભાવ પ્રગટ કર્યો છે એવો શુદ્ધ નય જ. પૂર્ણ દશા થઈ ત્યારે કઈ નહીં હોય, શુદ્ધ નહીં કે અશુદ્ધ નહીં? અહીંયા તો શુદ્ધ નહીં લખ્યું છે, અહીંયા લખ્યું છે, પાછો શબ્દ વાપરો, શુદ્ધ દ્રવ્યને કેનાર. શુદ્ધ નહીં કેવી હોય છે? શુદ્ધ નહીં ને કેનાર, શુદ્ધ નહીં ને જાણનાર. જેને પછી કેવો શુદ્ધ ને, આ વિષય કેવો છે, અચલિત અખંડ એક ભાવરૂપ એક ભાવ પ્રગટ કર્યો. જો એક એક શબ્દો આચાર દે, જ્યાં અશુદ્ધતા હશે ને ત્યાં શું હશે, કદાચ આપણે તો જોયું નહીં હોય, બાકી એ જ્યાં સોનું અશુદ્ધ હોય ને એને અગ્નિમાં નાખે તેની જ્વાળા કેવી નીકળતી હોય, વિવિધ વર્ણવાળી આગળ આવશે. અને જ્યાં પૂર્ણ શુદ્ધ થઈ ગયું એને પછી એક જ પીળી જ્વાળા હોય, કારણ કે ત્યાં સુધી બીજા જે કલા હોય ને, જે ધાતુ તો એ બીજી જે હશે તો એના માટે જ્વાળા પણ જુદી. પણ એક પૂર્ણ આખું શુદ્ધ સુવર્ણ સોનું થઈ ગયું તો એની પછી એક જ જાતની હોય. તો અહીંયા એ કેવો છે, શુદ્ધ નહીં કેવો આત્માને, કે અચલિત અખંડ એક સ્વભાવરૂપ એક ભાવ પર એવો શુદ્ધ નય જ. હવે દ્રષ્ટાંત, સૌથી ઉપરની એક પ્રતિવર્ણિકા એટલે સુવર્ણના વર્ણ સમાન હોવાથી કેવું થયા છે, જ્યાં શુદ્ધ પૂર્ણપણે સોનું થઈ ગયું તો અગ્નિમાં પણ એનો કેવો રંગ આવશે? એક સુવર્ણનો જ વર્ણ આવશે. એમાં હવે બીજી કોઈ ધાતુ નથી, બીજો કોઈ ભેળસેળ નથી, એટલે બીજો કોઈ રંગ એમાં દેખાશે નહીં. એમ જ્યાં પૂર્ણ શુદ્ધતા થઈ ત્યાં હવે એક રૂપ આત્મા જ એને જાણવાનો અને અતિન્દ્રિય આનંદ પૂર્ણ અનુભવવાનો જ હોય છે. એને હોવાથી ત્યાં જાણેલો પ્રયોજનવાન છે. કોણ જાણેલો પ્રયોજનવાન છે? અહીંયા કોણ? શુદ્ધ નહીં. અને શુદ્ધ નહીં ક્યાં પ્રગટ થયો છે? ઉત્કૃષ્ટ ભાવ જ્યાં પ્રગટ થયો છે. કોઈને એમ થાય શુદ્ધ નહીં તો ક્યાં હોય? ભાવશ્રુત જ્ઞાનમાં હોય. અહીંયા તો હવે કોની અહીંયા વાત આવી ગઈ? કેવળ જ્ઞાનની વાત, પૂર્ણતાની વાત આવે છે ને, તો કેવળ જ્ઞાનમાં હોય નહીં. આખું વાત ફરીથી ગુરુદેવજી આપણને જેમાં દેખાડતા હતા, સાક્ષાત શુદ્ધ નહીં કેવળ જ્ઞાન થયે થાય છે. 120 121 જે કળશ છે એમાં દેખાડતા હતા આશ્રવ અધિકારમાં. એમાં જો એક ખાસ ગુરુદેવજી આપણું ધ્યાન દોરતા હોય, શુદ્ધ નહીંનો અર્થ સમયસારમાં ત્રણ પ્રકારે છે. પહેલો સામાન્ય શુદ્ધ નહીં આપણે કોને કહીએ? ભાવશ્રુત જ્ઞાનનો એક અંશ. પણ કેવો અંશ? કયો અંશ? ભાવશ્રુત જ્ઞાનનો એક અંશ એ કોને બતાવે? સ્વભાવને. સ્વભાવ એટલે અહીંયા સમયસારમાં ક્યાં દેખાડ્યો છે? 14મી ગાથા, અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસહ્ય, એ પાંચ ભાવ સ્વરૂપ પાંચ આત્માને જે દેખે તેનું નામ પાંચ કે એક? નહીં, પાંચ પાંચ નહીં, પાંચ ભાવ તો કીધા તમે. પાંચ ભાવ સ્વરૂપ એક આત્માને જે દેખે તેનું નામ શુદ્ધ નહીં. આ એક શુદ્ધ નહીં વ્યાખ્યા સામે, કે વસ્તુ છે, પદાર્થ છે, એમાં તો અનંત ધર્માત્મક છે, પણ એમાંથી આવા ભાવોને જે ગ્રહણ કરે તેનું નામ શું કહેવાય છે? શુદ્ધ નહીં. જે આપણે સામાન્ય અભ્યાસમાં શીખતા હોઈએ છીએ કે નહીં એટલે શું છે? ભાવ શુદ્ધ જ્ઞાનનો એક અંશ. તો એ અહીંયા 14મી ગાથામાં. પછી શુદ્ધ નહીં એટલે શું? સમયસારમાં બીજો અર્થ શુદ્ધ નહીંનો અર્થ શું? શુદ્ધ નહીંના વિષયને શુદ્ધ નહીં કીધો છે. કઈ ગાથામાં? 11મી. 11મી ગાથા બધાને આવડે છે. શું છે ગાથા? કઈ છે? વ્યવહાર નહીં અભૂતાર્થ દર્શિત શુદ્ધ નહીં. બરોબર છે? આટલું જ તો શુદ્ધ નહીં ભૂતાર્થ છે ને? શુદ્ધ નહીં ભૂતાર્થ છે ને? અને ભૂત એમાં ક્યાંય લખ્યું નથી. એમાં શુદ્ધ નહીં શબ્દ લખ્યું છે. અને શુદ્ધ નહીં એટલે અમને ખબર છે ભાવ શુદ્ધ જ્ઞાનનો એક અંશ. એટલે દ્રવ્ય આવે, ગુણ આવે કે પર્યાય આવે? કોણ આવે? પર્યાય આવે. અને પર્યાય ભૂતાર્થ છે એવું આમાં છે. અમે તો વાંચ્યું એવું લખેલું વંચાય, અને વંચાય એવું મનાય. જો આ કોઈ ભાષા જ્ઞાનથી શાસ્ત્રના ઉકેલ નથી આવવાના. એના માટે તો એક અનુભવી પુરુષ એના ભાવો સુધી પહોંચીને અર્થ કાઢશે તો ગુજરાતીમાં શું કહેવાશે? નહીં, કાંઈ બધું ગુજરાતી તો ન આવડે, કાંઈક ચાંચ ડૂબશે આપણે, કાંઈક ભાવોનો આપણને ખ્યાલ આવશે. બાકી શબ્દ મ્લેચ્છ થઈને શાસ્ત્રના ભાવ સુધી નહીં પહોંચાય. એના બિટવીન ધ લાઇન્સ આપણે વિશુડ, આવે છે ને ઇંગ્લિશમાં કે વિશુડ રીડ બિટવીન ધ લાઇન્સ, એમ આચાર્યોના ભાવોને જ્ઞાનીએ કેમ ખોયલા છે. તો ફરીથી ત્યાં 11મી ગાથામાં શુદ્ધ નહીં ભૂતાર્થ એટલે પર્યાય ન લેવી, ભાવશુદ્ધ જ્ઞાનનો અંશની પર્યાય ન લેવી. અરે પર્યાયનો તો નિષેધ કરવા માટે વ્યવહારનો અભૂષાર્થ કીધું છે. વ્યવહાર સઘળો શબ્દ કીધો છે. વ્યવહારનો જે કોઈ વિષય પાછો, વ્યવહાર એટલે, વ્યવહાર સઘળો એટલે શું? વ્યવહારનો જે કોઈ વિષય, તો વ્યવહારનો વિષય શું હોય? ત્રણ શબ્દોમાં રંગ રાગ ને ભેદ. શું છે? વ્યવહારનો વિષય અસદભૂત આગમ શૈલીનો અસદભૂત લેશું રંગ એટલે પૂતગલ આવશે પરદ્રવ્ય. પછી રાગ લેશું તો અધ્યાત્મ શૈલીમાં રાગ છે એ પણ એક અસદભૂત વ્યવહારનો વિષય આવે. અને ભેદ ક્યાં સુધીના ભેદ? ગુણ ભેદ સુધીના 7મી ગાથા. પર્યાય ભેદ લેવી હોય તો 6ઠી ગાથા. બધું ક્લિયર કટ છે, બધું આમાં ભરેલું છે, પણ થોડુંક ગુરુદેવજીએ જે ખુલાસા કર્યા એના થોડાક અંદરમાં શું કરી લેવું છે? એક માઇન્ડમાં જેમ કે ને ઓલામાં રજીસ્ટર કરી નાખું, કોઈ દી ભૂલાય નહીં, ગાંઠ બાંધી લેવા જોઈએ. તો એ કોઈ પણ વ્યવહારનો સગડો, તો જો ત્યાં આપણે શુદ્ધ નહીં એટલે પર્યાય લેશું તો તે તો ભૂતાર્થ આશ્રય કરવા યોગ થઈ જશે. તો પહેલું વ્યવહાર અભૂતાર્થ દર્શીનો અર્થ શું કરશું આપણે? તો જે કોઈ જે વ્યવહારનો વિષય પછી રંગ રાગ ભેદ કોઈ પણ અભૂત અને શુદ્ધ નહીં એટલે શુદ્ધ નહીંનો વિષય. કોઈને એમ થાય આવી શૈલી કેમ લેતા હશે આચાર્ય, ભલે આપણને એમના પ્રત્યે પૂર્ણ અર્પણતા ભાવના, પણ એક પ્રશ્ન તો સમજવા થાય ને કે આવો એક અધ્યાત્મ શૈલી અને આગમ શૈલી બેમાં શું ફરક પડતો હોય છે? આગમ શૈલીમાં ભેદ પ્રભેદ દેખાડીને વિસ્તારમાં લઈ જાય, અને અધ્યાત્મ શૈલી શું થતે છે? સંકેલીને અનુભવ સુધી પહોંચાડે. તો અનુભવમાં શું દેખાતું હશે? વિષય કે વિષય કરનાર પર્યાય. અનુભવના કાળે શું દેખાતું હશે? વિષય કે વિષયનો ભેદ પણ ન દેખાતો તો આચાર દે કે છે હવે એ ભેદ પણ છોડી દે, કે આ શુદ્ધ નહીં છે એ ભેદ કરનાર પર્યાય છે અને એનો વિષય અબદ્ધ સ્પષ્ટ છે એવા તું દ્રવ્ય પર્યાયના ભેદ પણ અનુભવના કાળે હોતા નથી, માટે શુદ્ધ નહીંના વિષયને એ જ નામ આપી દીધું. અને એ રીતે અહીંયા ત્રીજી રીતે આપણે કહ્યું કે એ શુદ્ધ નહીં છે એનું ફળ શું આવે? કેવળ જ્ઞાન. તો આ કેવળ જ્ઞાનમાં શુદ્ધ નહીં છે કારણ કે એનું ફળ આવ્યું એટલે એ અપેક્ષાએ કહેવામાં આવ્યું. તો ફરીથી આ 12મી ગાથાનું દ્રષ્ટાંત, મૂળ તો અહીંયા આવ્યા હતા ને પાછી ભૂલાઈને, તો અહીંયા હજી તો દ્રષ્ટાંત કેટલું આવ્યું છે? હજી અડધું જ આવ્યું છે. જે પહેલી ગાથા છે ને, પહેલા ગાથાની પહેલી લાઈન, દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નહીં, એનો અત્યારના હજી આટલા દ્રષ્ટાંતમાં અર્થ અર્થ ચાલે છે કે જે પરમ ભાવને પહોંચી ગયા એટલે ઉત્કૃષ્ટપણાને પહોંચી ગયા, પૂર્ણ પરમાત્મપણાને પામી ગયા. જેમ સોનું પૂર્ણપણે શુદ્ધ થઈ ગયું છે, સો ટચનું થઈ ગયું, હવે એને અગ્નિમાં હજી હશે તો કેટલા કલરો આવતા હશે એમાં? તો કે એમાં એકેય કલર નથી આવતો, એને તો હવે પૂર્ણ શુદ્ધતા છે. એમ જેને પૂર્ણતા જેને પ્રગટ થઈ છે એને માત્ર શું શબ્દ વાપર્યો છે? અહીંયા શું આપ્યું છે? એને પણ શુદ્ધ નહીં હતો ને આગળ શબ્દ હતો ને, એને શુદ્ધ નહીં જ જાણેલો પ્રયોજનવાન છે. વચ્ચે ઓલા દ્રષ્ટાંત છે છોડી દો, છે શબ્દ મળે છે 5મી લાઈન ઉપરથી ટીકામાં, એવો શુદ્ધ નહીં જ, પછી શબ્દ ઓલો દ્રષ્ટાંત છે સૌથી ઉપરની એક પ્રતિવર્ણિત એટલે સુવર્ણના વર્ણ સમાન હોવા, હવે એક જ સોનાનો રંગ રહેશે શુદ્ધ સો ટચનું થયું, તો શુદ્ધ નય જ જાણેલો પ્રયોજનવાન છે એટલે હવે એને કોઈ ભેદ રહેતા જ નથી. કે અધૂરા અસલી જેવી રીતે સાધક દશામાં ચોથું ગુણસ્થાન છે, પાંચમું છે, મુનિ દશા છે, શ્રેણી છે, એવો કોઈ ભેદ રહેતો એ નથી. તો એ રીતે એને હવે શું છે? પૂર્ણ શુદ્ધતાને એને શું છે? જાણવાનું જ રહ્યો છે, પૂર્ણ શુદ્ધતાનો અનુભવ જ રહે છે. હવે અહીંયા ગાથાની પહેલી લાઈનનો અહીંયા વાત આવી. હવે બીજી લાઈનમાં શું છે? અપરમ ભાવે સ્થિત અને વ્યવહારનો, અપરમ ભાવ એટલે કોણ? અપરમ, 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 હા પૂર્ણ નથી થયા. તો પૂર્ણ નથી થયા તે બહિરાત્મા પણ હોય અને અંતર, જો ફરીથી અર્થ લેવાનો આપણે લેવાનો ફરીથી, અપરમ એટલે શું? ઉત્કૃષ્ટ નથી થયા. તો ઉત્કૃષ્ટ નથી આવી કોણ? બે હોય કે નહીં? બહિરાત્મા પણ હોય અને અંતરાત્મા પણ, બે હોય ને? અરે ભાઈ હજી તું અંધ જ રહ્યો, અંધ પાષાણ જ યાદ આવે તને. અરે અહીંયા તો આત્માની અનુભૂતિ થયા એને અને પૂર્ણ પરમાત્મા બેની વાત નહીં. તારી પાસે અજ્ઞાનપણામાં જાણેલો પ્રયોજન શબ્દ જ ક્યાં આવે? તારે તો આદરેલો પ્રયોજનવાન છે તારા માટે. એટલે શબ્દો ખાલી પકડે છે નહીં, એટલે અપરમનો બે અર્થ થઈ શકે છે. પણ અહીંયા કોની લેવાનું છે? અપરમ એટલે કોણ છે? અધુરાસમાં છે, માર્ગમાં છે, સાધકપણામાં છે. એટલે કે અગ્નિમાં શું નાખ્યું છે? અંધપાષાણ નાખ્યું છે. હવે તો દ્રષ્ટાંત બહુ પાક્કું રહી જશે ને, કે એ અંધપાષાણ નથી નાખ્યું છે, શું નાખ્યું છે? સુવર્ણ પાષાણ. અને હજી એટલો તાપ નથી દીધો કે પૂર્ણ શુદ્ધ થઈ જાય, તો છે હજી અધુરાસ છે. ધીરે ધીરે આપીએ છીએ તો એના શું છે? શુદ્ધતાના પર્સન્ટેજ વધતા જા. એની હવે વાત, આ એનું નામ અપરમ ભાવે સ્થિતા એની વાત છે. ખબર નહીં આચાર્ય દેવે, કુંતકોના આચાર્ય દેવ તો ગાથા રચી, અમૃતચંદ્રાચાર્ય દેવે ખુલાસા કરીને દ્રષ્ટાંત અને સિદ્ધાંત કહીને કેટલું 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 કર્યું, ચાલો શબ્દ વાપરી, કેટલું કેટલું ઘણું કર્યું, બહુ કર્યું, કેટલું કર્યું, કેટલું કરીને મર્યાદા ન કર, કેટલું ન કર્યું, કેટલું ના કર્યું, એટલે આમાં જો તને ભાવ ગ્રહણ થયા તો તારો આખું તત્વ તને હાથમાં આવી જાય એવું છે. અલ્પ શબ્દોમાં પૂર્ણ કહેવાની તાકાત છે આ. તો અહીંયા ફરીથી હવે બીજો જે પાઠ છે એને, પરંતુ હવે આવ્યો બીજો પાઠ, ઓલી શેની વાત આવી ગઈ, ફલી પેલી લાઈનમાં ફરીથી રિપીટ, વાંધો નથી ને, છૂટ છે ને, છૂટ છે ને, કઈ કંટાળો, હવે કંઈક આગળ વધો, પૂરું કરો, જલ્દી કરો, આગળ વધો. જીવનમાં તત્વ ઘૂંટવાનો એક આનંદ લેજે. ખબર નહીં ઓલું એક નાનકડું એવું ગલોફામાં પડ્યું હોય, કેટલા કલાકો સુધી રહેતું હોય, આપણે નામ નથી કહેતા, ગલોફામાં એક થોડુંક પડ્યું હોય, નહીં તો આમ જો ચાવી જાય તો કેટલી મિનિટ લાગે અને કેટલા કલાકો રહેતું હોય છે ખબર નહીં. ન્યા તને એનો રસ ગમે છે, તને તત્વનો રસ કેમ નથી થતો? એક સરસ નિયમ સારમાં વાત આવે છે, લોલુપી થવું કે ન થાય, આ તો લોભ કસાયથી રહીતની વાત છે ને, લોલુપી ન થવું ને, લોલુપી, લોલુપી. અચ્છા કોણ હશે આપણી જેવા કોક હશે લોલુપી? અરે મુનિરાજ તત્વના લોલુપી છે, એમ શબ્દો વાપરો. તત્વ મળ્યું છે પણ હજી પૂર્ણતા નથી થઈ, તો હજી અમારે એમાં વધારે ને વધારે એમાં શું કરીને પુરુષાર્થ કરીને એકાકાર થવું. અરે લોલુપી, તત્વનું લોલુપી પણ ક્યારેય છોડીશ નહીં ક્યારેય, અને સંયોગનું તો એક સમય માટે પણ લોલુપતા કરીશ નહીં. ગ્રદ્ધિભાવ કહો, લોલુપતા કહો, જે કહો. તો હવે કહે છે પરંતુ, પરંતુ કહીને હવે શું કહેવું છે, એની સિવાયની બીજી વાત છે હવે. તો કહી છે જે પુરુષો, ઓલામાં પણ શું શબ્દ પેલો હતો, જે પુરુષો, અહીંયા પણ શું છે, જે પુરુષો, એનો અર્થ શું થાય? સોરી, તમને લાગતા એક એક શબ્દનું શું કામ છે હવે બધું, એટલું તમને ખબર પડે છે. ક્યારેક ક્યારેક વિચારું આચાર્યને આપણે શું કામ એક શબ્દો પણ એમને જવા દઈએ, આપણી જેટલી શક્તિ, આપણે કોઈ મહાપુરુષ જેવા જેટલી આપણું કોઈ સામર્થ એ તો કલ્પના જ ન કરવી એની, પણ આપણે આપણી મર્યાદામાં જેટલું રહીને વિચારી તો શકીએ. આમ કહીને આચાર્ય દેવ એક સેટ પાડે છે કે બધાય આવા જીવ નથી હોતા. બેમાં જેને ભાગ પાડ્યા, જેમ સેટ એન્ડ સબસેટ હોય ને, એમ આખા જીવોમાંથી આ સબસેટ પાડ્યા. પેલો કયો પાડ્યો? કે જે પૂર્ણતાને પામેલા, અને અહીંયા જે પૂર્ણતાને નથી પામેલા પણ માર્ગમાં છે એના માટે. તો જે પુરુષો પ્રથમ દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન અશુદ્ધ સુવર્ણ સમાન, ચલો ફરીથી અહીંયા સુધી કોણ આવ્યું? દ્રષ્ટાંત સમાન આવ્યું ને એની જેવા, તો અહીંયા સુધી ફરીથી શું આવ્યું? દ્રષ્ટાંત. હવે દ્રષ્ટાંતમાં શું લીધું છે? એક બે એ શું આદિ, એટલે શું એક બે આદિ, શું વલુ કહેવાય ને, સોળ વલુ કહેવાતું ને પહેલાના જમાને, હવે ત્યાં 100% લ્યો તમે. ફરીથી એનાથી શું ફરક પાડ્યો? આ ક્યુ લીધું છે પાષાણ, કેમ ખબર પડી? અરે એક બે તો કઈક સોનું તો હોવું જોઈએ ને, તો એક વલું થયું બે વલું, અંધપાષાણ જેવું નથી. શું શબ્દ વાપરો છે? એક બે આદિ, તો એનો અર્થ શું થયો? સોનું તો હોવું જોઈએ, તો એક વલું થયું, બે વલું, ત્રણ વલું થયું. તો એક બે આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન, એટલે ન્યાથી થઈ ગયું, એટલું પકાવાયું છે, પણ હજી કેવું સાથે રહ્યું છે? અશુદ્ધતા. એટલે એનું નામ શું આપ્યું? અશુદ્ધ સુવર્ણ, જેને આપણે ઈસ્ટ ઉપદેશમાં શું નામ આપ્યું? સુવર્ણ પાષાણ. સુવર્ણ છે પણ સાથે હજી અશુદ્ધતા, એટલે અશુદ્ધ સમાન. હવે એના સમાન કોમા, હવે સિદ્ધાંત, જે વસ્તુનો અનઉત્કર્ષ એટલે મધ્યમ ભાવ તેને અનુભવે છે. ઉપરમાં કયો શબ્દ હતો? બહુ ટેલી કરતા જઈએ, ઉપરમાં કયો હતો? ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે, આવ્યું તું સામસામે ટેલી થાય છે. ઓલામાં શુદ્ધ સુવર્ણ હતું, અહીંયા અશુદ્ધ સુવર્ણ, સમ બધા સામસામે ટેલી થાય છે. તો એ અહીંયા હવે જે સાધક દશામાં છે એને શું થાય છે? વસ્તુનો મધ્યમ ભાવ, એટલે નથી પૂરેપૂરી અશુદ્ધતા અને નથી પૂરેપૂરી શુદ્ધતા, જેને શું કહેવાય છે બીજી ભાષામાં શું કહીએ? મિશ્ર ધારા છે. હજી બીજી ભાષામાં એના નામ શું છે? કર્મધારા અને જ્ઞાનધારા સાથે છે. એકાંત કર્મધારા હોય તો બહિરાત્મા છે અજ્ઞાન, અને પૂર્ણ જ્ઞાનધારા પ્રગટ થઈ તો પરમાત્મા. આ વચ્ચેની ધારા છે. થોડું શુદ્ધ સુવર્ણ થયું છે, બાકી અશુદ્ધ પણ એ છે. તો અન ઉત્કૃષ્ટ મધ્ય ભાવ તેને અનુભવે છે. હવે સોનાનું પાછું ફરીથી, તેમને છેલ્લા પાકથી ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કૃષ્ટ ભાવનો અનુભવ નથી હોતો. શબ્દ છે, કોને નથી આવો અનુભવ હતો? કોનો? સાધક દશામાં છે, જે મધ્યમ હજી સોનું છે એને કેવું નથી? છેલ્લા પાકથી ઉતરેલું શુદ્ધ, છેલ્લો પાક એટલે હવે છેલ્લું અગ્નિ આપી દીધું, જ્યાં હવે એક જેને અંશ માત્ર પણ કચરો હતો એ છૂટી ગયો. છેલ્લા પાકથી ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કૃષ્ટ ભાવનો, ઉત્કૃષ્ટ ભાવ અહીંયા પેલા સોનામાં લઈએ કે ત્યાં હજી મધ્યમપણામાં હજી 100 ટચનું થયું નથી. એનું ઓલામાં શું હતું? ઓલામાં શું હતું? ઓલામાં અશુદ્ધ સુવર્ણ નહોતું. જ્યાં પૂર્ણ શુદ્ધ થઈ ગયું ત્યાં અશુદ્ધ નથી, હજી અહીંયા અશુદ્ધતા છે ત્યાં પૂર્ણ શુદ્ધ નથી. તો છે શુદ્ધ એ ત્યાં જે એને છેલ્લા પાકથી ઉતરેલા શુદ્ધ ઉત્કૃષ્ટ ભાવનો અનુભવ નથી હોતો. એટલે અહીંયા જે પરમાત્મ દશાનું પૂર્ણ અનંત ચતુષ્ટય આદિ એ દશાનો સાધક દશામાં શું નથી હોતો? અનુભવ નથી હોતો. શું શીખડાવ્યું? એનાથી શીખડાવ્યું શું છે? ઉત્કૃષ્ટ ભાવનો શું નથી હોતો? એનો અર્થ શું છે? વિષય પૂર્ણ છે, અનુભવ અધૂરો છે. વિષય તો જે પરમાત્માને પૂર્ણ તત્વ છે એ જ શુદ્ધાત્મા અહીંયા છે. વિષયમાં, વિષયમાં ખામી નથી, ખામી શેમાં છે? એના સ્વીકારવામાં. સ્વીકારમાં એટલે એમાં સ્થિરતામાં, પરિણામના સ્થિરતામાં ફરક છે. એટલે વેદનમાં ફરક પડ્યો છે. બાકી જે શુદ્ધાત્મા, કેવળી પરમાત્મા અને સિદ્ધ પરમાત્માને વિષય છે, એ જ ચોથે ગુણસ્થાને. કોણ? ચોથે ગુણસ્થાને એટલે કોણ લેશું? કોણ લેશું? મહા મોટા કોઈ દેવ પર્યાયમાં હશે, બધા મોટા શાસ્ત્ર અભ્યાસી હશે, એને લેશે નહીં. તો કોણ? સાધકજી. એટલે કોણ પણ આપણી જ હવે સાધારણ જે બધા દેડકા જેવા હોય એને તો કાંઈ ખબર ન પડતો હોય ને, એને ખાલી શું છે? નહીં, એના કરતા તો આપણને વધારે ખબર છે ને. એને છદ્રના નામ ના આવડતા હોય ને, એની કરતા તો આપણે બહુ. અરે ક્યારે પણ ક્ષોભ જ્ઞાનના અભિમાન કરીશ નહીં. એને જેટલું આવડે છે ને, એ 11 રંગના ભણેલાને નથી આવડતો. અરે એ અનુભવ જ્ઞાન કોને કહેવાય? તો અહીંયા ફરીથી કે ઉત્કૃષ્ટ અનુભવ નથી, પણ એનો જે વિષય છે એ તો કેવો છે? ઉત્કૃષ્ટ જ રહેલો છે. વિષયમાં ક્યારે પણ ચોથું ગુણસ્થાન, સમ્યક દ્રષ્ટિને જે વિષય છે એ વિષયનો અનુભવ, એનો આશ્રય ક્યાં સુધી રહેતો હશે? ચોથે ગુણસ્થાને જે અનુભવનો વિષય આવ્યો એ વિષય ક્યાં સુધી રહેતો હશે? અરે અનંત કાળ રહે છે. એમાં કાળની શું કરીએ છે? પ્રણતિમાં લે કે ન લે છે. વિષય તો કેવો છે? અરે કાળથી પાર ઉતરેલો પદાર્થ છે. એને કોઈ એવો કાળની મર્યાદા લાગુ પડે એવું તો એને અનુભવ નથી. અને તેથી ચાલો થોડી બે લાઈન પૂરી કરીએ, સમય પૂરો થયો. અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી, ઉપર શું આવ્યું હતું? શુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી શુદ્ધ નહીં. અહીંયા શું છે? અશુદ્ધ દ્રવ્યને કહેનાર, અહીંયા બે શબ્દો લઈ લેવા. કહેનાર એટલે જાણનાર પણ લઈ લેવા. વાણી છે તો કહેનાર છે, અને જ્ઞાન છે તો જાણનાર. હોવાથી જુદા જુદા એક ભાવરૂપ અનેક ભાવો દેખાયેલા છે. જો અશુદ્ધતા હશે ને, અગ્નિ આપશે તો જુદા જુદા કલર દેખાતા. અને 100 ટચનું સોનું થઈ ગયું તો હવે એક જ રંગ. એમ જ્યાં અશુદ્ધતા છે તો વિવિધ પ્રકારના ભાવો થાય. કેટલા બધા પ્રકાર હોય છે, અસંખ્ય પ્રકારના. ચોથું ગુણસ્થાન દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો હોય, પંચમ ગુણસ્થાન અણુવ્રતના હોય, છઠ્ઠું ગુણસ્થાન આવશે તો મહાવ્રતના. તો એ રીતે અનેક પ્રકારના ભાવો એ દેખાડ્યા છે. એવો વ્યવહાર નહીં. ઓલું શું હતું? શુદ્ધ નહીં કોને દેખાડે છે? એક ભાવ પ્રગટ કર્યો. વ્યવહાર નહીં કોને દેખાડે છે? અનેક ભાવને દેખાડે. એવા વિચિત્ર અનેક વર્ણમાળા સમાન હોવાથી અશુદ્ધતા છે ત્યાં તમે તાપ આપશો તો જુદા જુદા કલર દેખાડશે. અને માટે વ્યવહારને કેવો છે? ઓલામાં શું આવતું હતું? શુદ્ધ નહીં જાણેલો પ્રયોજન. અને અહીંયા શું છે? વ્યવહાર નહીં
એ પણ શબ્દ છે તે કાળે જાણે એકસ્ટ્રા શબ્દ આવ્યો તે કાળે ઓલામાં પણ હતો ફરીથી શુદ્ધ દ્રવ્ય કેનાર શુદ્ધ નાય જાણેલો છે ને પ્રયોજન ઉપર આવ્યો હતો છે બરોબર વંશજ કે નહીં શુદ્ધ નહીં વચ્ચે છોડી દેજો ઓલા કોમામાં છે ભાઈ જાણેલો પ્રયોજનવાન છે અને અહીંયા શબ્દ શું આવ્યો વ્યવહાર નહીં તે કાળ એટલું કેમ એડ કર્યું પૂર્ણતા પ્રગટ થઈ ત્યાં તો એક જ ધારા છે એનામાં હવે કઈ નહીં એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જાણે બીજા સમયે કેટલું જાણે થોડુંક મન થાય કે હવે એટલું બહુ જાણ્યો હવે થોડુંક જાણશું આ બધા સમય એને એક ધારે અને અહીંયા ધારામાં ગુણસ્થાન બદલતા જાય છે તો વ્યવહારની ભૂમિકા સુગ્રાસ પણ બદલતા જાય માટે તે કાળે જાણે પણ સૂર્ય તે માટે સૂર્ય જાણેલો પ્રયોજનવાન છે તું જ્ઞાનમય આત્મા છો જ્ઞાતા ભાવમાં જ રહેશે તું ક્યાંય પણ અશુદ્ધતા હશે તો પણ એમાં ક્યાંય એકાકાર ભૂમિકા ન હોય એનો સ્વીકાર કરીને તું તારા જ્ઞાતા ભાવમાં જે સુંદર દ્રષ્ટાંત દ્વારા આચાર દેવે એ વિષય આપણને બે ની વાત દેખાડી કોની
પૂર્ણતા ને પામેલા અને અપૂર્ણતા પણ જ્ઞાતા સિવાય ક્યાંય બીજે જતો
હવે કાન બાલ મંદિરનું જે ક્વિઝનો કાર્યક્રમ છે તે શરૂઆત થાય છે તે બધાએ લાભ લેવા ખાસ વિનંતી છે.